તારીખ 8-2-1997 શ્રી સહાનુભૂતિ દર્શન પ્રશ્ન 128 અને 129 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 84
દ્રષ્ટિનો દોષ છે કે જ્ઞાનનો દોષ છે? હું ભેદથી પ્રશ્ન કર્યો છે. આત્માનો અનુભવ નહીં થવામાં બે માંથી કયા ગુણનો દોષ છે? ગુણભેદ જાણવાનું એમાં જિજ્ઞાસા છે. કયા પ્રકારનો દોષ છે એ સમજવાની જિજ્ઞાસા યોગ્ય છે. ગુણભેદ થી કઈ પ્રયોજન નથી. સમાધાન: આત્માનો અનુભવ નથી થતો તેમાં દ્રષ્ટિ અને જ્ઞાન બંનેનો દોષ છે. દ્રષ્ટિનો મુખ્ય દોષ છે. સમજે કે આત્માનો અનુભવ નહીં થવામાં એક ગુણનો જો દોષ હોય ને બીજા ગુણનો બિલકુલ દોષ ન હોય એમ કેમ બને? શ્રદ્ધા અને જ્ઞાન, એમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે અને શ્રદ્ધાનું હંમેશા બળવાન પણ હોવાથી શ્રદ્ધા મુખ્ય રહે છે. ઉલટી શ્રદ્ધા પણ પૂરી ઉલટી છે, સુલટી છે પણ પૂરી સુલટી છે એમ છે. એટલે એમ કે છે કે દોષ તો બંનેનો છે, અજ્ઞાન પણ છે અને મિથ્યાત્વ પણ છે. દ્રષ્ટિનું મિથ્યાત્વ છે, જ્ઞાનમાં વિપરીત જ્ઞાન છે. દ્રષ્ટિનો મુખ્ય દોષ છે એટલા માટે કે દ્રષ્ટિ પૂરેપૂરી ઊંધી છે. જ્ઞાન તો થોડો ઘણો પણ વિવેક કરે છે, સમજણ કરે છે, પણ દ્રષ્ટિ ફરતી થઈ તો એટલી સમજણ સફળ નથી થતી. હા, એટલે મિથ્યા તો પાતળું પડે છે. જ્ઞાનમાં જયારે વિવેક થાય છે ત્યારે મિથ્યા તો પાતળું પડે છે એમ બને છે. એમ બે સાથે ચાલે છે. દોષ થવામાં પણ બે સાથે ચાલે છે, નિર્દોષ થવામાં પણ બે સાથે ચાલે છે અને બે ની એકબીજા ઉપર અસર હોય છે, આવે છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. દ્રષ્ટિમાં મિથ્યાત્વ પાતળું પડે એના પ્રમાણમાં, મિથ્યાત્વ પાતળું પડે. અવળું તો જયારે સમ્યક દર્શન થાય ત્યારે, અનુભવ થાય ત્યારે, ત્યાં સુધી પાતળું 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 પડતું આવે મિથ્યાત્વ. જ્ઞાનમાં નિર્મળતા આવે અને વિવેક વધારે, પ્રયોજન નો વિવેક વધારે તીક્ષ્ણ અને સૂક્ષ્મ થાય એટલું જ્ઞાન ની અંદર કામ થાય. પણ બે નું વિજ્ઞાન એવું છે કે અરસ પરસ એકબીજાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, સાથે ચાલવાનો પ્રકાર છે. ઊંધાઈમાંની શક્તિ ઘટે છે, ઊંધાઈ નું જોર ઘટે છે એટલું જ બને છે. બાકી ઊંધી તો ઊંધી જ છે. એટલે જ્ઞાનમાં સર્વથા ઊંધાપણું નથી. જેટલો વિવેક કરે છે એટલું યથાર્થપણું આવતું જાય છે એમ છે.
જોર
ઘટવું એટલે બહુ તીવ્ર મિથ્યાત્વ હોય ત્યારે ગ્રહિત મિથ્યાત્મા જાય. જેથી વધારે મિથ્યાત્વ થાય ત્યારે સાચા દેવગુરુ શાસ્ત્ર પુરુષ ના વિરોધ માં જાય, એ બધું મિથ્યાત્મક જોર વધારે છે. જેમ મિથ્યાત્મક જોર વધે તો ઠેક નિગોદ સુધી ચાલ્યો જાય, મિથ્યાત્મના જોર માં નિગોદ સુધી ચાલ્યો જાય. જેમ મિથ્યાત્મ પાતવું પડે એમ ઉપર આવતો જાય. વધારે છે મુનિ દશામાં, અને કેવળ જ્ઞાન થાય પૂર્ણ દશા ત્યારે અનંત વીર્ય પ્રગટે છે. સરળો તો પહેલેથી થયો છે, પણ ડિગ્રી નો ફરક છે. એવી જ રીતે વિતરાગતામાં ડિગ્રી નો ફરક છે, વિતરતા પ્રગટ થઈ પાંચમા ગુણ સ્થાને વધી, છઠ્ઠે સાતમે એથી વધી બારમા ગુણ સ્થાને પૂર્ણ થઈ. એ ઉત્સુક શાંતિની ડિગ્રીમાં ફેર છે. સુખ પ્રગટ્યું ચોથા ગુણ સ્થાને, પછી વધતું જાય છે, પછી વધતું જાય છે. તેરમા ગુણ સ્થાને પરમાનંદ પ્રગટે છે. એવી રીતે એક ગુણના પરિણામમાં અનંત અવિભાગ પ્રતિછેદ છે, શાસ્ત્ર પરિભાષા એમ કહેવાય છે. અને એમાં ષડગુણ હાની વૃત્તિ લીધી છે, અગુરુ લોભ લોભ પ્રમાણે ષડગુણ હાની વૃત્તિ લીધી છે. એટલે એવું બધું પરિણામમાં એક જ ગુણની પર્યાયમાં હાની વૃદ્ધિ હોય છે ને, એની વાત છે. એવું મિથ્યાત્મા દ્રષ્ટિના પરિણામમાં પણ એવું થાય છે. હા, એ ગ્રહિત જ છે. શું ગ્રહિત? ગ્રહિતમાં બે પ્રકાર છે. કે કોઈ જીવો વિરોધ નથી કરતા ને કોઈ જીવો કરે છે. જ્ઞાન વિવેક કરે છે, દ્રષ્ટિનો મુખ્ય દોષ છે. દ્રષ્ટિનું જોર થાય તો જ્ઞાનનું જોર થાય. શું? પછી જે સાધક દશા છે એમાં સવળી દ્રષ્ટિના જોરે જ્ઞાન ચારિત્ર બધા ગુણો ખીલવા માંડે. ખીલવા માંડે એમ કયો કે બધા એનો ડિગ્રી વધતી જાય છે એમ કયો. શું મિથ્યા દ્રષ્ટિપણું છે, પણ મિથ્યા દ્રષ્ટિ નું બળ એકદમ ઘટી જાય છે એમ બને છે. સમ્યક દર્શન થાય ત્યારથી દ્રષ્ટિ સવળી છે, અને એનું જોર પણ પૂરેપૂરી સવળી થવાથી એનું જોર પણ અનંત હોય છે. એક ગુણમાં અનંત શક્તિ છે, અનંતે અનંત શક્તિ પ્રગટ થઈ ગઈ. અજ્ઞાનમાં તો જ્ઞાન ની વિપર્યાસ છે, મળ છે એમાં, દ્રષ્ટિ ઊંધી છે. વિક્ષેપમાં ચારિત્ર ગુણમાં ડિસ્ટર્બન્સ છે, તેમ ચાલતા છે, ડિસ્ટર્બન્સ છે, એ વિક્ષેપ છે. જ્ઞાન બળ છે, ભાવ ભાષણ પોતે જ જ્ઞાન ની પર્યાય છે, ભાષણ પોતે જ્ઞાન ની પર્યાય છે. દ્રષ્ટિનું જોર થાય તો જ્ઞાનનું જોર થાય મોક્ષ માર્ગમાં. દ્રષ્ટિ સમ્ય થાય તો જ્ઞાન પણ સમ્ય થાય છે. કોઈ વાર દ્રષ્ટિપૂર્વક જ્ઞાન કહેવાય છે, કોઈ વાર જ્ઞાનપૂર્વક દ્રષ્ટિ કહેવાય છે. બંનેમાં જુદા જુદા અપેક્ષા છે. શું
દ્રષ્ટિપૂર્વક જ્ઞાન કહેવાનો વાંધો નથી?
વાંધો નથી, કહેવાય છે ને. અને સૂત્રમાં તો એમ જ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ત્યાં દર્શન પહેલા મૂક્યું છે. કારણકારી એમાં જ્ઞાન કારણ છે અને દ્રષ્ટિ કાર્ય છે. દ્રષ્ટિ અને જ્ઞાન બંનેમાં વિપરીતતા છે, પણ દ્રષ્ટિ મુખ્ય છે. દ્રષ્ટિ ફરે તો જ્ઞાન ફરી જ જાય, એ દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની વાત લીધી છે. હવે વધારે સ્પષ્ટીકરણ આપે છે. પહેલી ભૂમિકામાં સાચું જ્ઞાન, સાચા વિચાર આદિ બધું આવે છે મુમુક્ષુની ભૂમિકામાં, પણ મોક્ષ માર્ગમાં પહેલી મુખ્ય દ્રષ્ટિ છે. સ્પષ્ટીકરણ કર્યું, મુમુક્ષુની ભૂમિકામાં મોક્ષ માર્ગની ભૂમિકાનું સ્પષ્ટીકરણ કર્યું છે. દ્રષ્ટિની સાથે જ્ઞાન હોય છે, દ્રષ્ટિની સાથે જ્ઞાન હોય છે. દ્રષ્ટિ સમ્યક થાય ત્યાં જ્ઞાન સમ્યક થઈ જાય છે. ગુરુદેવે એટલું સ્પષ્ટ કર્યું છે કે કઈ ભૂલ ન થાય. જે કોઈ અટકે તે પોતાની ભૂલથી અટકે છે. સમજે પણ છતાં ભૂલ કરે તો શું કામ લાગે, અટકે છે પોતાની ભૂલે અટકે છે. ગુરુદેવે તો ઘણું સ્પષ્ટીકરણ આપ્યું છે. સ્પષ્ટતા તો ઘણી આવી છે, કેમ કે 17-18 ગાથામાં એ વાત લીધી છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધા પહેલા તો રાજાને જાણે પછી પ્રતીત કરે, અને જાણ્યા વિનાની શ્રદ્ધા એ ગધેડાના સિંગડા જેવી છે. અમૃતચંદ્રાચાર્ય પણ ચોખવટ તો કરી છે આ વિષયમાં. રાજુભાઈ કાલે વાત થઈ કે સદ્ધા છે ને સંમેલન પૂર્ણ નથી થતી. 128 માં થયું, 129
પ્રશ્ન. આપ અમને સાચું માર્ગદર્શન આપશો તેવી સ્વવિનય વિનંતી કરીએ છીએ. તો માર્ગદર્શન તો સાચું જ આપે ને, કઈ થોડું બીજું આપે એ વિશેષણ લગાડવાની કઈ જરૂર નહોતી. જ્ઞાનીને બીજી રીતે માર્ગદર્શન આપવાનો કઈ સવાલ નથી ને, વિકલ્પ નથી ને કઈ નથી. આ તો અમુક પ્રશ્નો તો ઉભા કરેલા છે. સમાધાન. મુક્તિનો એક જ માર્ગ છે, તે એક જ માર્ગે ચાલવાનું છે. ગુરુદેવે એક માર્ગ બતાવ્યો છે, બધું કરીને આત્માનું કરવાનું છે. શું કહે છે, માર્ગ તો એક જ છે અને માર્ગદર્શન એક જ પ્રકારનું છે. પછી એમાં સાચા ખોટાનો પ્રશ્ન નથી, અમુક ખોટું હોય ને અમુક સાચું હોય એવું કઈ નથી. એક જ પ્રકારે માર્ગ છે, એક જ માર્ગે ચાલવાનું છે. અનાદિ અનંત એક માર્ગ છે. મોક્ષ માર્ગ છે એ ત્રણેય કાળે નિયત છે, ફેરફાર વાળો નથી ક્યારે, અને બધાને એક જ માર્ગે ચાલવાનું છે. એ ગુરુદેવે એક માર્ગ બતાવ્યો છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. કૃપાળુ દેવે પણ આત્મસિદ્ધિમાં એ ગાથામાં સ્પષ્ટ કર્યું છે. સૂત્ર જેવી ગાથા છે. શું પાછા લોકો એમાંથી તર્ક ઉઠાવે, પણ 15 ભેદે સિદ્ધ કયા છે ને, તો 15 માર્ગ નથી. 15 પ્રકારની યોગ્યતા જુદી જુદી હોય, માર્ગ તો એક જ છે. બધું કરીને આત્માનું કરવાનું છે. તત્વનું ચિંતન કરે, શાસ્ત્ર અભ્યાસ કરે. સાધન જુદા જુદા, બાહ્ય સાધનમાં જુદા જુદા પણ છે. અંતરંગ સાધન તો એક જ છે. તત્વનું ચિંતન કરે, કોઈ કોઈ શાસ્ત્રાભ્યાસ કરે, દેવ શાસ્ત્ર ગુરુની મહિમા કરે, આત્માની મહિમા કરે, તે બધામાં એક આત્માનું જ ધ્યેય રાખવાનું છે. એક ધ્યેય વાળાને એ બધા પ્રકારના પરિણામનું કોઓર્ડિનેશન થાય છે. એમ છે, ન સમજે એ શું કરે કે ભાઈ આપણે આ એક જ કરો, આપણે એક તો શાસ્ત્રાભ્યાસ કરો, એમ નહીં. આપણે દેવગુરુ શાસ્ત્રનો મહિમા કરવા માટે પૂજા ભક્તિ અને એ પ્રકારના અનેક પ્રકારના વિધાન પૂજાના એનું આયોજન કરો. દેવશાસ્ત્ર ગુરુની મહિમા કરે, તે આત્માની મહિમા કરે, કે બધામાં એક આત્માનું ધ્યેય રાખવાનું છે, એટલે આત્મકલ્યાણનું ધ્યેય પૂર્ણ થવાનું ધ્યેય. એના માટે આત્માને ઓળખવો તે જ કરવાનું છે. આ બધું કરીને શું કરવું છે? આત્માને ઓળખવો. ઓળખવાની વાત લગભગ ઘણી જગ્યાએ પોતે કરે છે. આત્માનો સ્વભાવ કેવી રીતે પ્રગટ થાય, તેનો મૂળ સ્વભાવ જે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનંત ગુણોથી ભરેલો છે, તે શુદ્ધ રૂપે કેવી રીતે પરિણમે, જે અનાદિથી વિભાવ પર્યાય થઈ રહી છે, તે પલટીને સ્વભાવ પર્યાય કેવી રીતે થાય, અને શુદ્ધાત્મા શુદ્ધતા રૂપે કેવી રીતે પરિણમે, આ પ્રયત્ન કરવાનો છે. પ્રશ્નો બધા જુદા જુદા ઉઠાવ્યા છે, પ્રયોજન અંદર એક જ છે. જુદી જુદી ભાષા કરી છે, વાત એક જ, મુદ્દો તો એક જ છે પ્રશ્નનો, કે આ આત્મા ઊલટું પરિણમન કરી રહ્યો છે, એ સુલટું કેવી રીતે થાય, તેનો જ પ્રયત્ન કરવાનો છે. જે પ્રયત્ન કરવાનો છે તેનો જ પ્રયત્ન કરવાનો છે, અને એક જ મુક્તિનો માર્ગ છે. મુક્તિનો માર્ગ કોઈ અનેક પ્રકારે છે એવું તો નથી. સ્વામી મહારાજે સૂત્ર બાંધ્યું, સમ્યક દર્શન દાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, બસ ખરાશ. બે જ શબ્દો છે, આ ત્રણ પદનો એક શબ્દ બનાવ્યો, સમ્યક દર્શન દાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. બીજો શબ્દ, મોક્ષ માર્ગમાં બે શબ્દ છે પણ એનો એક શબ્દ બનાવ્યો છે સંયોજન કરીને. કુલ પાંચ પદ છે પણ બે શબ્દમાં એને સમાવ્યા છે, ટૂંકું કરીને એક સૂત્ર મૂકી દીધું. ત્રણે કાળે અફર અને અકાટ્ય, બીજી રીતે મોક્ષ માર્ગની કલ્પના કરવા જેવી નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે, એ સિવાય અન્ય પ્રકારે મોક્ષ માર્ગની કલ્પના કરવા જેવી નથી. વાત ફિનિશ થઈ ગઈ. વિભાવ તરફ દ્રષ્ટિ કરવાથી વિભાવ પર્યાય થઈ રહી છે. વિભાવ તરફથી દ્રષ્ટિ કરવાથી એટલે શું? કે વિભાવમાં હું પણ થાપ્યું છે જીવે. દ્રષ્ટિ કરી છે એટલે શું છે? ત્યાં દ્રષ્ટિ રહી છે, મને આમ થયું, મને આમ થયું, આવો ભાવ થયો ને આવો ભાવ થયો, જે જેટલા જેટલા પ્રકારના રાગદ્વેષ મોહના પરિણામ થાય છે વિભાવના, દ્રષ્ટિ ત્યાં ને ત્યાં રહી છે. હું એવો ને હું એવડો, હું એવડો ને હું એવો, એનાથી આ દ્રષ્ટિ છે જીવની. એટલે એને જ આત્મા માન્યો છે. પરિણામમાં અનેક પ્રકારો ભજે છે. અનાદિની પરિણામ ઉપર ની દ્રષ્ટિ દ્રઢ થવા એ વાત ન હોવી જોઈએ. એટલે પહેલેથી જ્યાં પૂર્ણતાનું લક્ષ્ય થયું ત્યાં એક વિચાર સૂજે છે કે મોક્ષ માર્ગની શરૂઆત થી લઈને પૂર્ણતા સુધીનું પરિણમન પોતાના સ્વરૂપના અવલંબને સહજપણે પ્રગટ થાય છે. એ સ્વરૂપનું અવલંબન લેવાનું છે, માટે એ સ્વરૂપ કેવું અવલોકનમાં એની શોધ પણ ચાલે છે. એક તબક્કે એની અપૂર્વ જીવની જિજ્ઞાસા પ્રગટે છે. એ જિજ્ઞાસા એવી પ્રગટે છે કે એની પાછળ આત્મા પોતે ખોવાયેલો રહે છે, ખોવાઈ જાય છે. મારું સ્વરૂપ કેવું અને કેમ મારું સ્વરૂપ જડતું નથી, મળતું નથી, દેખાતું નથી, ભાસતું નથી, એની એવી જિજ્ઞાસા તીવ્ર થાય, એવી તીવ્ર થાય કે જે ઉદાસીનતા વેદનામાં પ્રકૃતિ એના કરતા ઘણી અધિક ઉદાસીનતા આ જિજ્ઞાસામાં પ્રગટે. પોતાનું ખોવાયેલું રત્ન, ચૈતન રત્ન, પોતાનું ખોવાયેલું રત્ન ગોતવા માટે પોતે ખોવાઈ જાય, ગોતવા માટે પોતે ખોવાઈ જાય. એક વાર એટલો ખોવાયેલો રહી એની પાછળ. આ અંતર ખોજ ની ડિગ્રી શું છે? એક માણસને પોતાનું સ્વજન ખોવાઈ ગયું, કોઈ કિડનેપ કરી ગયું કે ખોવાઈ ગયું, હા, મગજ અસ્થિર હોય તો માણસ ચાલ્યો જાય. એની પાછળ માણસ ગાંડો થઈ જાય, એટલો એનો પ્રતિબંધ હોય કે ગાંડો થઈ જાય. એવા કિસ્સા જોયા છે, એવા કિસ્સા બને. અને વંદના બેન નાના છે, દાદા, એને જોયેલા, એને આ કેસ બનેલો 2033 ની સાલ હશે. ઘણું કરીને કલકત્તા સાત ગયો હતો પર્યુષણમાં, 10 લક્ષણમાં, 25-30 વર્ષ ની નાની ઉંમર, મગજની અસ્થિરતા પણ રહેતી હતી. પછી કોઈ ઉપાડી ગયું ભગવાન જાણે. રાત્રે 9-10 વાગે પાન ખાવા નીચે ઉતર્યા. શ્રીમંત માણસ, પોતાનું બિલ્ડિંગ 4-5 માળનો મોટો માળો છે એનો હતો. ત્યાર પછી લોકો બધા બિલ્ડિંગ વેચીને બધા ભાઈઓ જુદા જુદા થઈ ગયા. એ વખતે તો પોતાનું બિલ્ડિંગ હતું, નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતાની પેઢી ચાલતી, ઉપર રહેતા હતા. બાકી હું ભાડે આપ્યું છે, મોટું બિલ્ડિંગ હતું, લઈ ગયા હતા મને ત્યાં. એ છોકરો ખોવાઈ ગયો, 20 ગાડીઓ રોકી હતી ટેક્સી ને સગા સંબંધીઓની થઈને. કેટલી? 20 ગાડીઓ ચારે કોળ ફેરવતા હતા એને ગોતવા માટે, રાત દિવસ 20 ગાડી મૂકી હતી. ગાડીઓ તો ફરતી હતી પણ મને મગજ એટલું બધું ફરી ગયું હતું, ન ધંધામાં મન લાગે, પર્યુષણના દિવસો હતા તો ન સ્વાધ્યાયમાં મન લાગે. મોનાલજી પાત્ની લોકો સગા થાય અને ભાગીદાર થાય એમ, ઘણા વખત ભાગીદારીમાં ધંધો હતો, એટલે એને સ્વાધ્યાયમાં લઈ આવ્યા, મને ઘરે લઈ ગયા કંઈક એને સંભળાવો. પણ સાંભળવામાં ચિત્ત ઠેકાણે હોય તો સાંભળે ને, સ્વાધ્યાયમાં આવે ચિત્ત ઠેકાણે રહીએ નહીં, સંભળાવા જાવ ચિત્ત ઠેકાણે રહીએ નહીં, ખાવાનું ભાવે નહીં, ઊંઘી શકે નહીં, ખાઈ શકે નહીં. એવી ઉદાસીનતા લાગવી પડે? હે, છોકરો ખોવાઈ ગયો હોય તો ઉદાસીનતા લાગવી પડે? કાઢી જાય નહીં, લાવવી તો પડવાનો સવાલ નથી, પણ મટાડી મટે નહીં, મટાડવાનો ઉપાય બીજા કરે. અચ્છા, 2 કોર ઢોલકી વગાડે બીજા તો, છોકરો ખોવાઈ ગયો છે એટલે થાય જ ને માણસને, પાછું થતું હોય ને મટાડવાનો ઉપાય કરે, ભાઈ તમે લાડવો ખાવ, તમે ફલાણું કરો, તમે આમ કરો, તમે આમ કરો, જરાક તમે ટીવી જુઓ, જરાક તમે વ્યાખ્યાન સાંભળો, તમે મંદિર દર્શન કરો, તમે પૂજા કરો, તમે માળા ફેરવો, થાય તો ખરું જ ને પાછા એમ કે મટાડવાનો ઉપાય કરે, બિલકુલ બજાવે લોકો. દુનિયાનું તો દોરંગી છે, એથી વધારે ઉદાસીનતા આવે. મારો પરમાત્મા ખોવાઈ ગયો છે, હું તો છોકરો ખોવાઈ ગયો છે, આ તો મારો આત્મા જ ખોવાઈ ગયો છે, મારો જ આત્મા ખોવાઈ ગયો છે. અને લેર કરે છો, દૂધપાક ખાવાનું મળે તો રાજી થઈ જાય છો, બાસુંદી ખાવાની મળે તો રાજી થઈ જાય છો, હા શું થઈ ગયું? પરમાત્મા ખોવાઈ ગયો છે એનું કઈ નથી. ઘરમાં મીઠાઈ ન બનાવે પછી કઈ, છોકરો ઘરમાં ખોવાઈ ગયો હોય અને બધા ચોધાર આંસુ રોતા હોય, ત્યાં કઈ મોહન થાળ ને મેસુબ ન બનતો હોય ઘરમાં, કઈ બને? હા અહી તો મન થાય જીવને, આમ આમ આનંદ કરીએ, આમ મનને ઠીક રાખીએ, આમ મનને આનંદ કરીએ. પરમાત્મા ખોવાઈ ગયો છે, ઉદાસ 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 પરિણામ ભજે. એવો એક તબક્કો આવ્યા પછી ભાવ ભાષણ આવે છે. ભાવ ભાષણ ક્યારે આવે? આમાં મિથ્યા જ ગળી જાય. આ પૂર્વ જિજ્ઞાસામાં જે ઉદાસીનતા વધે એમાં મિથ્યા ગળી જાય, પછી ભાવ ભાષણ આવે. ભાવ ભાષણ આવે ત્યારે મિથ્યા તો ઓર ગળી જાય પાછું. પરિભ્રમણ નો ભય લાગે ત્યારે ઉદાસીનતા આવે, આત્માની ખુદ ચાલે ત્યારે પણ ઓર ઉદાસીનતા આવે. આત્માને ઓળખવો તે જ કરવાનું છે. પાછા હાવ સાદી હળવી લાગે, ઓળખાણ આવી રીતે થાય છે. આ પ્રયત્ન કરવાનો છે. વિભાવ તરફ દ્રષ્ટિ કરવાથી વિભાવ પર્યાય થઈ રહી છે, તે છૂટીને શુદ્ધ રૂપે પરિણમન થાય. શું પર્યાય? બુદ્ધિ છૂટીને, વિભાવની દ્રષ્ટિ છૂટીને શુદ્ધ રૂપે પરિણમન થાય, તે તેના સમ્યક સ્વભાવની પ્રગટતા છે. પરિણામમાં શુદ્ધિ થઈ ત્યારે સ્વભાવ પણ સમ્યક થઈને પ્રગટ્યો. તે સ્વભાવ તેનું ઘર છે, રહેવાનું મૂળ સ્થાન છે. આત્માનો જે સ્વભાવ છે એ જ મૂળ સ્થાન છે, સ્થાતાનું સ્થાન. ત્યાં એવો શબ્દ છે સમયસારમાં, સ્થાતાનું સ્થાન છે. કેમ ઈ લીધું છે? સમયસારમાં આવે છે ને કે નાયક ભાવ જ સ્થાતાનું સ્થાન છે. સ્થાતા એટલે રહેનાર, રહેનારનું રહેઠાણ છે અને તે જ સર્વસ્વ છે. પોતાનું સ્વરૂપ છે, નાયક ભાવ છે, એ જ પોતાનું સર્વસ્વ છે. અનંત અનંત દિવ્ય ગુણોથી ભરેલો ખજાનો ભંડાર તે જ્ઞાયક ભાવ છે. અનંત ગુણ રત્નોથી ભરેલો છે, ખીચો ખીચ. શબ્દ એક જ્ઞાયક ભાવ છે, પણ અનંત અનંત દિવ્ય ગુણોથી છલો છલ ભરેલો એવો ભાવ તે જ્ઞાયક ભાવ છે અને તે પોતાનું સર્વસ્વ છે. એક મજાનો સરસ હીરો હોય, ઝીણો ભલે હોય, બહુ સારો ચોખ્ખો હોય, ઇંગ્લિશ કટનો એમ કહેવાય, એ બજારની ભાષા છે, એ લોકોનું કટ એક સરખું હોય, યુનિફોર્મ વાળો હાચવી હાચવી ને રાખે, રતન છે જરા હાચો તો મોંઘો રતન છે, રતન નું જતન કરે છે. આ ચૈતન્ય નો ખજાનો રત્નો નો ખજાનો છે, ચૈતન્ય રત્ન છે તો અનંત રત્નો નો ખજાનો છે. એને મલિનતાથી બચાવવું, શેનાથી બચાવવું, મલિનતાથી એને બચાવવું, એવું જતન કરવું, એમ વાત છે. સર્વસ્વ છે, સર્વસ્વ કરીને એમ લેવું છે અને મલિનતાથી બચાવવું. પણ અજ્ઞાની પોતાનો સ્વભાવ, અજ્ઞાની પોતાનો સ્વભાવ નથી, પોતાનું ઘર નથી, અર્થાત જે પરઘર છે ત્યાં બહારમાં ચાલ્યો ગયો છે. પણ અજ્ઞાની બહારમાં ચાલ્યો ગયો છે, મૂળ વાક્ય એટલું છે. ક્યાં ક્યાં ચાલ્યો ગયો છે કે પોતાનો સ્વભાવ નથી, પોતાનું ઘર નથી, અને જે પરઘર છે ત્યાં ચાલ્યો ગયો છે. અજ્ઞાની પાસે કોમા મૂકો એટલે સીધું નીકળી જાય. પણ અજ્ઞાની બહારમાં ચાલ્યો ગયો છે, પોતાનો સ્વભાવ નથી, પોતાનું ઘર નથી, જે પરઘર છે ત્યાં ચાલ્યો ગયો છે, અને ચાલ્યો ગયો છે ત્યાં રાચે છે. પાછો જઈને ત્યાં રાચે છે ને ત્યાં નાચે છે. નવાઈ લાગે છોકરાના લગ્ન હોય, પોતે મોટી ઉંમર નો હોય પણ છોકરાના લગ્ન માં નાચવા માંડે, જોયું છે કે નથી? હા, બને છે કે નથી? અમથા કોઈ એમ કે તમે જરાક નાચો ને ભાઈ સાહેબ, આ ઉંમરે કઈ હારા ના લાગીએ એમ કે, મોટી ઉંમર નો હોય કોઈ એમ કે જરાક તમે નાચ કરો ને, તો કે હું વાત કરો છો ભાઈ સાહેબ, મસ્કરી કરો છો તમે, આ ઉંમરે કઈ અમે હારા લાગીએ. પણ છોકરાનું લગ્ન હોય તો નાચે છે રસ્તા ઉપર, પાછા ઘરમાં નહીં. હા, આ બધું નજરે જોયું છે. મારે રિલેટિવ છે, એમ સામાજિક રીતે હાયર ડિગ્નિટીમાં દેખાતા હોય, ગંભીર રહેતા હોય, બધાની સાથે બહુ ઓછું બોલે, બહુ હળેમળે ઓછું મિક્સ થાય ઓછું, હાયર ડિગ્નિટી વાળા માણસ કેવું હોય ને. છોકરાના લગ્ન વખતે રસ્તા ઉપર નાચતા હતા, નવાઈ લાગે કે આને હવે આ ક્યાં જઈશ, હું ચડી ગઈ. એ પરઘરમાં જઈને આ બધો પ્રકાર આવે છે, સ્વરૂપને ભૂલી ગયો છે અને પરઘરમાં જઈને રાચે છે ને નાચે છે. મંદિર આવે એટલે આપડે બધા મુમુક્ષુ કહી, બાકી તો નામ માત્ર છે, કઈ ઠેકાણા હતા નથી.
મોટી ઉંમર એટલે 75 વર્ષ
ના. ચૈતન્ય નું સ્વામિત્વ ચૈતન્યમાં છે, એટલો મહિમા છે બહારનો. બહારમાં ચાલ્યો ગયો છે એટલે શું છે કે એટલો જીવને બહારનો મહિમા છે, સંયોગનો મહિમા છે, પ્રસંગનો મહિમા છે. અમારા ઘરે આવા અવસર આવ્યા, હવે એ બધા પરિણામ ફાવતું ગતિમાં જવાના છે. એ જેટલા હોંશું કરીને રાચે નાચે એ બધા પરિણામ અધોગતિમાં જવાના છે. ખબર નથી પોતે નુકસાન કરે, હાથે કરીને પગ ઉપર કુહાડો મારે અને રાજી
થાય.
ગુરુદેવ એને પાત કહેતા હતા કે હને પાત થયો છે, ગુરુદેવ તો એમ જ કહેતા હતા કે હને પાત થયો છે. ચોખ્ખું જ્ઞાનીની દ્રષ્ટિમાં એમ છે, ગુરુદેવ એટલે જ્ઞાની કહેતા હતા, એનો અર્થ કે જ્ઞાની ની દ્રષ્ટિમાં એમ છે કે એને હને પાત્યો છે એમ જોવે છે. હા,
ઠંડી
માં એમ છોકરો એમ કે 5 વાગ્યા માં હાલ તું મને બહાર લઈ જતો કે તરણો હોય જાય. ગાનપણ તો એવું કઈ થોડું ગાનપણ નથી. બાપ છોકરા ને લઈ જાય નઈ, છોકરો બાપ ને લઈ જાય નઈ, કેતરવાનો હોય તાજ છે, નિરાંત રાખો. એવું છે, અત્યારે તો છોકરાઓને ઉઠાડે નહીં, મોડા ઉઠતા હોય તો પેલા ઉઠાડે નહીં. એવું છે, ચૈતન્યનું સ્વામિત્વ ચૈતન્યમાં છે, છતાં પરનું સ્વામિત્વ અજ્ઞાન અવસ્થાથી માન્યું છે. ચૈતન્યનું સ્વામિત્વ તો ચૈતન્યમાં છે, પોતાની નિધિને ભૂલ્યો છે. તાત્પર્ય એ છે કે જીવ પોતાની ચૈતન્ય નિધિને ભૂલ્યો છે. ભગવાન ધ્યાનસ્થ અવસ્થામાં રહીને પણ ચૈતન્ય નિધિ દર્શાવે છે. અને જે પોતાની ચૈતન્ય નિધિ દર્શાવે છે, જોવે છે, એ ભગવાન ને એમ કહે છે, અરે આપે અમને અમારી ચૈતન્ય નિધિ આપી, આપે અમને નિધાન, ચૈતન્ય ના નિધાન આપ્યા, એમ કે એવો વિનય કરે છે. ચૈતન્યનું સ્વામિત્વ ચૈતન્યમાં છે, છતાં પરનું સ્વામિત્વ અજ્ઞાન અવસ્થાથી માન્યું છે. પોતાનું સ્વામિત્વ છોડી દીધું છે અને પરનું સ્વામિત્વ અજ્ઞાન અવસ્થાથી માન્યું છે. પરનું કરી શકું એમ માનવું તે અજ્ઞાનતા છે. પરનું કરી શકું એમ માનવું એ અજ્ઞાનતા છે, એમાં સ્વામિત્વ આવી જાય છે. પરનું કરી શકું એમાં પરનું સ્વામિત્વ આવી જાય છે. એટલે સમયસારમાં તો એ મુખ્ય ન્યાય છે કર્તા કર્મધિકારનો, કે કર્તૃત્વ છે ત્યાં એકત્વ છે અને એકત્વ છે ત્યાં કર્તૃત્વ છે. કર્તા કર્મપણું અભેદતામાં હોય, એ છઠ્ઠી ગાથામાં એ વાર્તા એવું નાખો છે. કર્તા કર્મપણું જ્યાં અભેદતા સાથે હોય ત્યાં જ હોય, એકત્વ બુદ્ધિ જ હોય. એટલે સ્વદ્રવ્યમાં કર્તા કર્મપણું કેમ છે, કે ત્યાં પોતે અભેદ છે. પર સાથે અભેદ નહીં હોવા છતાં કરતા પણ કે એકત્વ છે એ મિથ્યાત્વ છે, કેમ કે એ વસ્તુ સ્થિતિ નથી. એટલે કરી શકતો નથી, છતાં કરી શકું એમ માનવું તે અજ્ઞાનતા છે અથવા તો મિથ્યાત્વ છે. તે પરનું કરી શકતો નથી અને પરનું કરવા મથી રહ્યો છે. વસ્તુતા એ કરી શકતો નથી, મથી મથી ને મથે તો પણ કરી શકવાનો નથી. એ મથામણમાં એને આકુલતા ઊભી થાય છે ને દુઃખ ઊભું થાય છે, અને ખોટી મથામણ હોવાથી ઘણી આકુલતા થાય છે. વળી એને એક કાર્ય નથી કરવું, અનંતા પરમાણુનું અનંતા દ્રવ્યનું કાર્ય કરવું છે, અનંતા જીવોનું કાર્ય કરવું છે. ભાઈ કહેતા હતા ને કે પરની સેવા કરી એમાં શું વાંધો, કે કર્તૃત્વ દ્રઢ થાય એનું હું, મિથ્યા દ્રઢ થાય એનું હું કરી શકું છું, બીજાનું ભલું હું કરી શકું છું. મિથ્યા દ્રઢ થશે એને મોક્ષ શું કરવાનો મળે, મોક્ષ ન મળે, મિથ્યા તો દ્રઢ થાય તો અધોગતિમાં જાય. પ્રશ્ન એ કરતા હતા કે એને મોક્ષ શું કરવાનો મળે, મધર ટેરેસા ને મોક્ષ શું કરવાનો મળે, મિથ્યા દ્રઢ થાય ક્યાં જાય, મોક્ષ નો માર્ગ લોકો સમજે એવું નથી.
એને આમ સ્વભાવમાં જાય સેવા જે કરે,
શુદ્ધ ભાવમાં જાય એટલે એકાદ ભાવ સારો મળે, પછી ઓહો એ જે દ્રઢ કર્યું છે એને છોડાવવા આકરું પડી જાય, છોડાવવું બહુ આકરું પડી જાય. મોટી મુસીબત તો એ છે, એકાદ ભાવ કઈક સગવડતા વાળો મળે, દેવનો ભાવ મળે, કેવો શ્રીમંત થાય, રાજા થાય, ગમે થાય, શું પણ ભાઈ ચાર દિન ની ચાંદની નથી, પાછું ગૌરવ ધારું થઈ જાય.
જ્ઞાની
તો એમ જ કે છે કે